અત્યારે ગુરુદેવે ભાવ પાવડ ઉપર ચાર ગતિના દુઃખનું વર્ણન કર્યું. જન્મ મરણ અરુજરા રોગ સે સદા દુઃખી રહના દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ ભવ પરિવર્તન સહના છેદન ભેદન નરક પશુ ગતિ વદબંધન સહના રાગ ઉદય સે દુઃખ સુરગતિ મેં કહાં સુખી રહના ભોગી પુણ્ય ફલ હોય કેન્દ્રી ક્યાસ મે લાલી કુતવાલી દિન ચાર વહી ફિર ખુરપા વહી જાલી. ગુરુદેવે આજે ચાર ગતિનું વર્ણન કર્યું. એમાં ખાસ મુખ્ય બાબત એ છે કે આ બહારના સંયોગો છે એ દુઃખનું કારણ નથી. આ ગુરુદેવના પ્રવચનમાં 79મા પાનું જુઓ તમે, એમાં ગુરુદેવે એ બતાવ્યું કે આ બહારના સંયોગો દુઃખનું કારણ નથી. એ સંયોગી ભાવ દુઃખનું કારણ છે. પણ ગુરુદેવે એનાથી પણ આગળ જઈને વાત એમ કરી કે મૂળ દુઃખનું કારણ તો મિથ્યાત્વ છે. આપણા બધા દુઃખનું કારણ મિથ્યાત્વ છે અને સુખનું કારણ સમ્યકત્વ છે. ગ્રહી મેરુ પર્વત સમ અકમ સુનિર્મળા સમ્યક્ત્વને એ શ્રાવકો દુઃખ નાશ અર્થે ધ્યાનમાં ધ્યાતવ્યતે. ભાવપોડમાં આગળ આ ગાથા આવશે 79. તો આ બધા દુઃખનું મૂળ કારણ તો મિથ્યાત્વ છે અને સુખનું મૂળ કારણ સમ્યકત્વ છે. તો ગુરુદેવે આપણને અત્યારે જે વાત કરી કે આજે આપણું દુઃખ છે, દુઃખનું લક્ષણ શું છે, આકુરતા છે. એ આકુરતા નિરાકુરતા લક્ષણ સુખ શક્તિ. સુખનું લક્ષણ નિરાકુરતા છે અને દુઃખનું લક્ષણ આકુરતા છે. આપણા બધા દુઃખનું કારણ આકુરતા છે. આતમ કોહી તહે સુખ સો સુખ આકુલતા બિન કહીએ આકુલતા શિવ મગ નાહી શિવ મગ લાગ્યો ચહીએ. એ મૂળ બધા દુઃખનું કારણ તો આકુરતા છે. આકુરતા શું કામ થાય છે આપણને? તો આપણી ઈચ્છાઓના કારણે થાય છે. ઈચ્છાઓનો સદભાવ છે. ક્યાં ઈચ્છત ખો વત્સબે હે ઈચ્છા દુઃખ મૂળ જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. આ ઈચ્છાઓ શું કામ થાય છે? આપણો સ્વભાવનો પ્રતિઘાત છે. તો આપણો જે સ્વભાવનો ઘાત થાય છે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા હો રાચી રહો, એ જે સ્વભાવનો પ્રતિઘાત થાય છે, એ સ્વભાવનો પ્રતિઘાત જ આપણા દુઃખનું કારણ છે. આપણું ભાવ મરણ એ જ આપણા દુઃખનું મૂળ કારણ છે. આ સ્વભાવનો ઘાત કેમ થાય છે? સ્વભાવનો ઘાત થાય છે એટલે ખાડો પડે છે, ઈચ્છાઓ થાય છે, ઈચ્છાઓના કારણે આકુરતા થાય છે. આ ઉપયોગની અસ્થિરતા એ જ આકુરતા છે. આપણે બધા અત્યારે બેઠા છીએ પણ ઉપયોગની સ્થિરતા ન હોય તો એનું જ નામ આકુરતા છે, ને આકુરતા છે એ જ દુઃખ છે. તો આ સ્વભાવનો ઘાત શું કામ થાય છે? તો આપણું પરચારિત્ર છે, એક્સ્ટ્રોવર્ટ કેરેક્ટર. અને એ પરચારિત્ર શું કામ થાય છે? તો કે આપણને રાગ ભાવ છે. અને એ રાગ ભાવ શું કામ થાય છે? તો કે આપણું મિથ્યાત્વ છે. એટલે આ બધા દુઃખનું જે મૂળ કારણ છે એ મૂળ કારણ તો મિથ્યાત્વ છે. એટલે આ ગુરુદેવે આપણને એમ કીધું કે જો આપણે ખરેખર આપણા દુઃખને મટાડવું હોય તો આપણે મિથ્યાત્વને ટાળવાનો ઉપાય કરવો જોઈએ. આપણે ઈચ્છાઓનું સાધન કરવાનો ઉપાય કરીએ છીએ, ઈચ્છાઓની પૂર્તિ કરવાનો ઉપાય કરીએ છીએ. પણ આ ઈચ્છા નામનો રોગ જ એવો છે કે એનું કોઈ સાધન થઈ શકતું જ નથી. એ આપણે જેમ અગ્નિમાં ઘી ઉમે અબ તક અગણિત જડ દ્રવ્યો છે પ્રભુ ભૂખ ન મેરી શાંત હોય, तृष्णा की खाई खूब भरी पर रिक्त रही वह रिक्त रही। आ तृष्णा नो खाडो तो कोई दिवस पण तृष्णा ने तर्यू नथी। भोगो न भोक्ता वयमेव भुक्ता, कालो न याता वयमेव याता। तृष्णा न जीर्णा वयमेव जीर्णा। तृष्णा जीर्ण थती नथी, तृष्णा धरावनारो माणस घरडो थाय એ તૃષ્ણા કોઈ દી ઘરડી નથી થતી। અને તૃષ્ણાનું સાધન કરવાથી, ઈચ્છાનો ભોગ કરવાથી એની તૃપ્તિ ક્યારે થતી નથી, ઉલટાની વધે છે। તો આ મૂળ કારણ આપણે મિથ્યાત્વ મટાડવું જોઈએ। અને મિથ્યાત્વ મટાડવા માટે આપણે શું કરવું જોઈએ? તો મિથ્યાત્વ મટાડવા માટે, આપણો સુખને પ્રાપ્તિ કરવા માટે આપણને બહારમાં દેવ શાસ્ત્ર ગુરુ આ નવ દેવતા શરણ છે। બહારમાં આપણા નવ દેવતા શરણ છે, અંદરમાં શુદ્ધાત્મા શરણ છે। શુદ્ધાત્મા ઓર પંચગુરુ જગમે શરણો દોય, મોહ ઉદય જીય કો વૃથા આન કલ્પના હોય। તો આપણે આ નવ દેવતા છે એ જ આપણા માટે સાચા શરણભૂત છે। આ નવ દેવતા સિવાય જગતમાં કોઈ શરણભૂત નથી। આપણે અત્યારે નવ દેવતાની પૂજા પણ કરી, અને એ નવ દેવતાની પૂજામાં આપણે જોયું એ શ્રી અરહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય મુનિ સાધુ મહાન જીન વાણી જીન મંદિર જીન પ્રતિમા જીન ધર્મ દેવ નવજાન મંગલ ઉત્તમ શરણ હૈ નવ દેવતા મહાન જિનકે પૂજન ભક્તિ સે હોતા દુઃખ કા હી અવસાન। આપણા બધા દુઃખને મટાડનારા, જગતમાં કોઈ મંગલ હોય, ઉત્તમ હોય, શરણભૂત હોય તો આ નવ દેવતા છે। આ નવ દેવતા જ આપણા આરાધ્ય છે, આપણા પૂજ્ય છે। તો આ નવ દેવતા વિશે આપણે થોડી વાત કરીએ છીએ। અત્યારે આપણે નવ દેવતાની પૂજા કરી, આપણે નવ દેવતાની શા માટે ખાસ કરીને પૂજા કરીએ? આવતીકાલે આપણે લોનાવાલામાં ધર્મધ્વજાનું રોહણ કરવાનું છે। આપણે પ્રતિષ્ઠા દિવસ સમયે એવું ધર્મધ્વજા રોહણ કરતા હોઈએ છીએ। ખરેખર તો આ ધર્મધ્વજા છે ને, એ જીન મંદિર ઉપર જે આપણે ધર્મધ્વજા સ્થાપન કરીએ છીએ, એ ધર્મધ્વજા એ ખરેખર નવ દેવતાનું જીન મંદિરનું સ્થાન છે, પણ જીન મંદિર નહીં, જીન મંદિર એ નવ દેવતાનું સ્થાન છે। અને એ જીન મંદિરનું પ્રતિક એ ધર્મધ્વજા છે। તો આ એ ધર્મધ્વજા રોહણ કરીએ એ પણ એક નવ દેવતાનું જ પૂજન છે। એટલે આપણે જ્યારે મંગલ ધર્મધ્વજા રોહણનો પ્રોગ્રામ હોય ત્યારે નવ દેવતાનું પૂજન કરવાની પદ્ધતિ હોય છે। તો આ જે આપણે નવ દેવતા છે, તો એ નવ દેવતા અને ધર્મધ્વજા રોહણ એ બંને વચ્ચે સંબંધ વિશેષ છે। કેમ કે આ જીન મંદિર જ એવું છે કે જેમાં નવે દેવતાનો નિવાસ છે, નવે દેવતા એમાં સમાય જાય છે। પંચ પરમેશ્વરી ભગવાન, જીનવાણી, જીન મંદિર, જીન ભીમ, જીન ધર્મ। તો આ જે નવ દેવતા છે એ નવે નવ દેવતા આ જીન મંદિરમાં હોય છે। અને આ નવ દેવતા છે તો એ નવ દેવતાનું આપણે આજે શરણ રૂપ છે, ઉત્તમ છે અને મંગલ રૂપ છે। તો એ નવ દેવતા છે, એ નવ દેવતા ની આપણે ખાસ કરીને આ વિષય એટલા માટે લીધો છે કે આપણે આ મંગલ ધર્મધ્વજાનું રોહણ કરીએ છીએ। એ ધર્મધ્વજા જીન મંદિરનું સ્થાન છે, જીન મંદિરનું પ્રતીક છે। ખરેખર તો નવે દેવતાનું પ્રતીક એ જીન મંદિર ધર્મધ્વજા છે। ધર્મધ્વજામાં નવે દેવતાનો સમાવેશ થાય છે। આપણે જ્યારે ધર્મધ્વજા જે ધ્વજારોહણનું વિધિ વિધાન હોય, મંત્ર સંસ્કાર હોય, એમાં નવ દેવતાની મુખ્યતા હોય છે। નવ દેવતાની પૂજા અથવા તો એનો અર્ઘ કરીને જ આપણે ધર્મનું ધ્વજાનું આરોહણ કરતા હોઈએ છીએ। તો આ નવ દેવતા છે, એ નવ દેવતામાં સૌથી પહેલા આપણે એ જોઈએ કે આ દેવતા એટલે શું। તો જો આ સંસ્કૃત શબ્દ છે, દીવ શબ્દ છે, એ દીવ ધાતુ ઉપરથી દેવ શબ્દ હોય છે અને એ દેવ ઉપરથી દેવતા હોય છે. એટલે આ જે નવ દેવતા છે જેનામાં દિવ્યપણું છે, દેવત્વપણું છે, જેનામાં દેવપણું છે, એને આપણે દેવ કહીએ છીએ. દિવ્યતી ઇતિ દેવઃ, દીવ સંસ્કૃત દીવ ધાતુ ઉપરથી છે. ખરેખર આ દિવ્યતા કોને કહેવાય? બહારમાં આપણે જોઈએ આ સ્વર્ગના દેવને પણ દેવ કહેવાય, પણ એની દિવ્યતા છે એ લૌકિક છે. એનામાં અણિમા મહિમા પ્રાકામ્ય ઈશિત્વ વસિત્વ એવી જે આઠ પ્રકારની વૃદ્ધિઓ છે એ બધી જળ વૃદ્ધિઓ છે, એનાથી એની દિવ્યતા છે. પણ આ નવ દેવતાની દિવ્યતા શેનાથી છે? ચૈતન્ય વૃદ્ધિથી છે, રત્નત્રયની શુદ્ધિથી છે. એટલે આ જે નવ દેવતા છે જેણે પોતાના ચૈતન્યની વૃદ્ધિ પ્રગટાવી છે, આત્માના અનંતા ગુણો છે, એ અનંતા ગુણોની શુદ્ધિ કરી છે, અનંતા ગુણોની પ્રગટતા કરી છે, તો એવા વિતરાગ પવિત્ર સર્વજ્ઞ જે ભગવાન છે એ આપણા દેવ હોય છે. તો જે દિવ્યતા ધરાવે છે, દેવપણું ધરાવે છે, જેનામાં દેવત્વ છે, એને એ નવ દેવતા કહેવામાં આવે છે. તો નવ દેવતા કોને કહેવાય? કે જે પરમાનંદ સ્વરૂપે ક્રીડતી, કે જે પોતાના પરમાનંદ સ્વરૂપમાં ક્રીડા કરે છે, કેલી કરે છે, એ ચૈતન્યની રમત કરે છે, સ્વરૂપમાં સ્થિત રહે છે, સ્વરૂપમાં રમમાણ છે, એને દેવતા કહેવામાં આવે છે. તો આ જે નવે દેવતા છે, જો આપણને આ વાત આપણે બધી વાત કરશું કે કઈ રીતે દેવ કહેવાય, તો જેનામાં દિવ્યપણું છે, દેવત્વ છે, દેવપણું છે, એને દેવતા કહેવામાં આવે છે. તો એ જે દેવતા છે એ નવ પ્રકારના છે. તો એ જે નવ પ્રકારના દેવતા છે, તો એ જે દેવતા છે એ ખરેખર શું છે કે દેવ શબ્દ છે ને એક વિશેષણ છે, અને દેવતા છે ને એક નામ છે. જેમ આપણે એમ કહીએ માનવ માનવતા, કાયર કાયરતા, સુરવીર સુરવીરતા, તો સુરવીર એ વિશેષણ છે, સુરવીરતા એ નામ છે. આ માણસ દેવ જેવો છે તો એ દેવ એક એનું વિશેષણ કહેવાય, પણ એમ કહીએ કે આ દેવતા છે તો એ નામ કહેવાય. એટલે દેવ અને દેવતામાં બીજો કોઈ ફેર નથી, દેવ એ વિશેષણ છે અને દેવતા એ નામ છે. તો આ જે નવ દેવતા છે એ નવ દેવતામાં એ જે નવ દેવતા છે, તો એ નવ દેવતા આપણે એનામાં જે દેવત્વપણું છે એનાથી એક દેવ છે. તો એક તો વસ્તુ એ થઈ કે જે દિવ્યતી ક્રીડતી પરમાનંદે ઇતિ દેવ, પ્રેમ પંથમાં પણ લખેલું છે, એ શુભચંદ્ર આચાર્યની જે ટીકા છે એમાં સ્વામી કાર્તિક 119 નંબરની ગાથાની ઉદ્ધત શ્લોક છે એમાં એ વાત છે. તો એનું નામ આપણે દેવતા કહ્યું. હવે બીજું દેવતાનો અર્થ છે પૂજ્યપણું જે હોય, જે આપણામાં પૂજ્યપણું હોય તો એને આપણે દેવતા કહેવામાં આવે છે. ખરેખર તો એવું છે ને કે આ સમ્યકત્વ છે ત્યાં જ પૂજ્યપણું છે, રત્નત્રય છે ત્યાં જ પૂજ્યપણું છે, ત્યાં સિવાય બીજે ક્યાંય પૂજ્યપણું હોતું નથી. કલ્યાણ શ્રેણી સાથ પામે જીવ સમકિત શુદ્ધને, સુર અસુર કેરા લોકમાં સમ્યક્ત્વ રત્ન પૂજાય છે. તો આ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા જ પૂજ્ય છે, એ સમ્યક દ્રષ્ટિ નાળકી હોય ને તોય પૂજ્ય છે, અને મિથ્યા દ્રષ્ટિ દેવ હોય તો પણ તે પૂજ્ય નથી. રે ધર્મ દર્શન મૂળ ઉપદેશો જેનો એ શિષ્ય ને, તે ધર્મ નિજ કરણે સુણી દર્શન રહિત નહીં વંદ્ય છે. જેનામાં સમ્યક દર્શન નથી એ ક્યારેય વંદ્ય નથી, પૂજ્ય નથી. સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા ચાંડાળ હોય તો પણ પૂજ્ય છે, નારકી હોય તો પણ પૂજ્ય છે, એ જ સુખી છે, એ જ શોભાવાળા છે, એની જ સિદ્ધિ રિદ્ધિ છે, જે કઈ એના ગુણો છે બધા સમ્યકત્વ ના આધારે છે. સર્વગુણાસ્તે સમ્યકત્વ એ સમ્યત્વ આદિક ભાવને મિથ્યાત્વ આદિક ભાવને ચિરકાર ભાવ્યા છે જીવે, સમ્યત્વ આદિક ભાવને ભાવ્યા નથી પૂર્વે જીવે. એ જે આત્માના કઈ ગુણો છે એ બધા સમ્યકત્વના કારણે છે, અને જે કઈ અવગુણો છે દુઃખ છે એ બધું મિથ્યાત્વના કારણે હોય છે. તો આ આત્માના ગુણો, આત્માની શોભા, આત્માની સમૃદ્ધિ, બધું આત્માનું પૂજ્યપણું એ બધું રત્નત્રય સમ્યક દર્શન એ સમ્યકત્વના કારણે જ હોય છે. અને સમ્યકત્વની પૂર્ણતા છે શુદ્ધિ. એક સમ્યકત્વ પ્રગટે એટલે બધા જ ગુણો પ્રગટે છે. સમ્યક્ત ગુણ મિથ્યાત્વ દોષ તું એમ મનસુ વિચારીને કરતી તને મન જે રૂચે બહુ કથન શું કરવું. અરે જે સમ્યકત્વ છે એ જ આત્માનો ગુણ છે, અને મિથ્યાત્વ છે એ દોષ છે. તો એમાં જાણીને ગુણ દોષ ધારો ભાવથી દ્રગ રત્નને, તો એ આ સમ્યક દ્રષ્ટિરૂપી રત્નને તમે ધારણ કરો. તો આ જે સમ્યક દર્શન છે એ જ આપણું દેવપણું છે, પૂજ્યપણું છે. જે પૂજ્ય હોય તો દેવના માટે બે કાઇટ જો દેવ છે, એક વિશેષ સંસ્કૃત દેવ ધાતુ ઉપરથી દેવ શબ્દ છે. અને દેવ કોને કહેવાય કે જે દિવ્યતી ક્રીડતી પરમાનંદે ઇતિ દેવઃ, જે પોતાના પરમાનંદ સ્વરૂપમાં ક્રીડા કરે છે અને એનાથી દિવ્યતાને પ્રગટ કરે છે એનું નામ દેવ છે. તો પરમાનંદ સ્વરૂપમાં ક્રીડા કરનારા અને પોતાના અનંત ગુણોની સિદ્ધિ રુદ્ધિ શુદ્ધિ પ્રગટ કરનારા એવા જે મહાત્મા છે એને દેવ કહેવાય છે. અને આ દેવ હંમેશા પૂજ્ય હોય છે. હવે આ જે નવ દેવતા છે એ નવ દેવતામાં કોનો સમાવેશ થાય છે એ આપણે જોઈએ. એ જય જય પંચ પરમ પરમેષ્ટિ જિન વાણી જિન ધર્મ મહાન જિન મંદિર જિન પ્રતિમા નવ દેવો કો નિત વંદુ ધર ધ્યાન. આપણે પૂજા હમણાં કરી ને આમાંથી જ આ લીધું છે. તો એટલે મને વિચાર થયો એટલે સાથે રાખી મચો ભાઈ. તો એ નવ દેવતા આપણા મહાન છે. તો પાંચ પરમેષ્ટિ ભગવાન, જિન વાણી, જિન મંદિર, જિન પ્રતિમા અને જિન ધર્મ. તો આ નવ દેવતા છે. આ નવ દેવતામાં કોનો સમાવેશ થાય છે? તો સૌથી પહેલા અરિયન ભગવાન, પછી સિદ્ધ ભગવાન, પછી આચાર્ય, પછી ઉપાધ્યાય, પછી સાધુ પરમેષ્ટિ ભગવાન, પછી જિનવાણી, જિન મંદિર, જિન પ્રતિમા અને જિનાલય જિન મંદિર સોરી જિન ધર્મ જિન ધર્મ એક બાકી રહી ગયા છે. તો આ નવ દેવતાઓ છે. હવે જો આપણે એ વિચાર કરવાનો છે કે આપણે જે દેવતાની પરિભાષા બાંધી છે કે દિવ્યતી ક્રીડતી પરમાનંદે ઇતિ દેવઃ, જે પોતાના પરમાનંદ સ્વરૂપમાં ક્રીડા કરે છે, સ્થિતિ કરે છે, પરમાત્માનું ધ્યાન કરે છે, પરમાત્મા રમમાણ રહે છે, સ્વરૂપમાં સ્થિત રહે છે, અને એનાથી એને જે દિવ્યતા અનંત ગુણોની શુદ્ધિ પ્રગટ થાય છે એને દેવ કહેવામાં આવે છે. આ દેવ એક પર્યાય છે, આત્માની શુદ્ધ અવસ્થા છે, વિતરાગ છે, પવિત્ર દશા છે, એનું નામ દેવ છે. આ ચૈતન્ય દેવ છે. સ્વર્ગના દેવો છે ને એ તો જળ રૂદ્ધિવાળા છે, અને આ જે આપણા દેવ છે એ તો ચૈતન્ય રૂદ્ધિવાળા છે. તો આ ચૈતન્ય રૂદ્ધિ એ જ પૂજ્ય છે, સ્વર્ગના દેવો પૂજ્ય નથી. તો આ જે આવી 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 જે દિવ્યતા ધરાવે છે અને જેનામાં પૂજ્યપણું છે એને દેવ કહેવામાં આવે છે. તો આ જે દેવ છે, હવે આપણને એમ થાય કે આ અરિહંત ભગવાન એ દેવ કહેવાય, એ કેમ? ખરેખર તો વાસ્તવમાં જોઈએ ને આપણે તો પરમાર્થથી વાસ્તવિક રીતે તો આ સિદ્ધ ભગવાન જ દેવ છે, જે અશરીરી છે, જે અષ્ટ કર્મ વિનષ્ટ અષ્ટ મહાગુણે સંયુક્ત છે, શાશ્વત પરમને લોક અગ્ર બિરાજમાન સિદ્ધ છે. એ આઠ ગુણો જેને પ્રગટ થયા છે, સુખ સમ્યક દર્શન જ્ઞાન મહા અગુરુ લઘુ સૂક્ષ્મ વીર્ય મહા અવગાહ અબાધ અઘાયક હો સબ સિદ્ધ નમો સુખદાયક હો. તો આવા સિદ્ધ પરમેશ્વર ભગવાન છે જે અશરીરી છે, સિદ્ધત્વને પ્રાપ્ત થયા છે, બધા ગુણોની પરિપૂર્ણ અનંતતા અવ્યાબાધપણે પ્રગટ થયા છે. ભલે અરિહંત ભગવાન છે એને અનંત સુખ છે પણ અવ્યાબાધ નથી. એ અરિહંત ભગવાન પણ સશરીરી છે, અશરીરી નથી. એ આ સિદ્ધ ભગવાન અશરીરી છે, અશરીરી સિદ્ધ ભગવાન આદર્શ તુમી મેરે સુખ જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મમલ વર્જિત સિદ્ધ મહંતા તે હે નિકલ અમલ પરમાત્મા ભોગે શર્મ અનંતા. તો જે જ્ઞાન શરીરી છે એ વર્જિત કર્મમલ અનંતા, અને તે હે નિકલ અમલ પરમાત્મા, નિકલ એટલે શરીર વગરના અશરીરી. તો એવા જે ભગવાન છે કે જે ભોગે શર્મ, જે અનંત અવ્યાબાદ સુખને ભોગવે છે, પરમાનંદમાં ક્રીડા કરે છે અને દિવ્યતાને પ્રગટ કરે છે, એ સિદ્ધ ભગવાન જ વાસ્તવિક રીતે દેવ છે. પણ તેમ છતાં અરિહંત ભગવાન પણ આપણા દેવ છે. અરિહંત ભગવાનને ભલે દ્રવ્ય મોક્ષ નથી પણ ભાવ મોક્ષ છે. અરિહંત ભગવાન ભાવ મોક્ષ ધરાવે છે, જે ઘનઘાતી કર્મ વિહીન ને 34 અતિશય યુક્ત છે. એ ઘનઘાતી કર્મ વિહીન ને 34 અતિશય યુક્ત છે, કેવલ્ય જ્ઞાનાદિક પરમ ગુણે યુક્ત શ્રી અરહંત છે. તો આવા અરિહંત ભગવાન અનંતા ગુણોના ધારક ભગવાન છે. તો અરિહંત ભગવાન છે એ ખરેખર એ પણ નામ, એ પણ દેવત્વની નજીક છે, એ પણ દેવ દેવનું પણ પ્રતિનિધિત્વ કરે છે, એટલે એને પણ દેવ કહેવામાં આવે છે. અરિહંત ભગવાન છે એ અરિહંત ભગવાનમાં પણ એ સિદ્ધ દશા પાયમાં કે પામશે. અઘાતી કર્મ છે એ તો એની સ્થિતિ એ પૂરા થઈ જાય છે, એમાં કઈ પુરુષાર્થ પણ કાર્યકારી હોતો નથી. એટલે એ અરિહંત ભગવાનને પણ આપણે દેવ કહીએ છીએ. અરિહંત મારા દેવ છે, સાચા એ વિતરાગ છે, જગતને એ જાણે છે, મુક્તિ માર્ગ પ્રકાશે છે. સુખ અરિહંત તો શુદ્ધ આત્મા છે, હું પણ એના જેવો છું. અરિહંત જેવો આત્મા જાણી મારે અરિહંત થવું છે. તો અરિહંત ભગવાન છે એ પણ આપણા દેવ છે. તો એ શું કામ દેવ છે? તો કે એ અરિહંત ભગવાન છે એ દેવ તુલ્ય જ છે. સિદ્ધ ભગવાન એ જેમ મુનિને પણ હાલતા ચાલતા સિદ્ધ કહેવાય છે, બરાબર ને? ગુરુદેવ તેમ કહે છે કે આ મુનિ પણ હાલતા ચાલતા સિદ્ધ ભગવાન છે. તો અરિહંત ભગવાન તો એકદમ સિદ્ધની સમીપમાં જ છે, એ તો સાક્ષાત દેવ સિદ્ધ ભગવાન સમાન જ છે. એ શરીર હોવા છતાં શરીર વગરની જ દશા છે. તો એટલા માટે એ અરિહંત ભગવાન પણ દેવ કહેવાય. હવે આપણે એમ કહીએ કે આપણે અરિહંત ભગવાન અને સિદ્ધ ભગવાનને તો દેવ કહીએ છીએ, બરાબર, પણ આ આચાર્ય ઉપાધિ અને સાધુ એ કઈ રીતે દેવ છે? કે આપણે અરિહંત ભગવાન દેવ છે, સિદ્ધ ભગવાન દેવ છે, પણ આચાર્ય ઉપાધિ અને સાધુ એ કઈ રીતે દેવ છે? તો જો કોઈનું દેવત્વ કોના આધારે છે? રત્ન ત્રયના આધારે છે. આચાર્ય ભગવાન છે, પરિપૂર્ણ પંચાચારમાં વરિધીર ગુણ ગંભીર છે, પંચેન્દ્રી ગજના દર્પ દલને દક્ષ શ્રી આચાર્ય છે. એ ઉપાધ્યાય પરમેશ્વર ભગવાન, રત્નત્રય સંયુક્ત ને નિકાંક્ષ ભાવથી યુક્ત છે. જીનવર કથિત ધર્મોપદેશે સુરશ્રી ઓઝાય છે. આ સાધુ પરમેશ્વરી ભગવાન નિર્ગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે. ચોવીધ આરાધન વિશે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. તો આ આચાર્ય છે, ઉપાધ્યાય છે અને સાધુ છે, એ પણ હાલતા ચાલતા સિદ્ધ ભગવાન છે, કેવળ જ્ઞાનની તરેટી સમાન છે. અને વાસ્તવમાં દિવ્યતા કોના આધારે છે? રત્નત્રયના આધારે છે, સમ્યક દર્શનના આધારે છે, સમ્યક રત્નત્રયના આધારે છે. તો આ રત્નત્રયની અપેક્ષાએ જોવામાં આવે તો એ સિદ્ધ ભગવાન અને આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એમાં કોઈ તફાવત નથી. એટલે જો વ્યવહારથી બહારથી એમાં ત્રણ પ્રકારે તફાવત કહેવાય છે. એક કારણ કાર્યનો તફાવત, એક પ્રત્યક્ષ પરોક્ષનો તફાવત અને એક અંશ અંશી અથવા તો અવયવી અવયવનો તફાવત એમ આપણે કહી શકાય છે કે કારણ અને કાર્ય. તો જે કારણ કાર્ય છે એ રીતે આપણે એમ કહેવાય કે આ જે રત્નત્રય સાવરણ છે, સિદ્ધ ભગવાનને નિરાવરણ છે. એટલે આ સાવરણ રત્નત્રય નિરાવરણ સાવરણ નિરાવરણ રત્નત્રય કાર્ય છે અને સાવરણ રત્નત્રય એનું કારણ છે. તો એ રીતે વ્યવહારથી ઉપચારથી તો કહી શકાય કે એમાં કારણ કાર્યનો ભેદ છે. પણ તેમ છતાં નિશ્ચયથી જોઈએ તો રત્નત્રય તો રત્નત્રય જ છે. કોઈ એક દર્પણ હોય, આવરણ વાળો હોય કે આવરણ વગરનો હોય, એટલે કોઈ દર્પણની સપાટીમાં મલિનતા હોય, કોઈના મન ન હોય, પણ દર્પણ એના સ્વભાવથી જોઈએ તો દર્પણ તો દર્પણ જ છે. તો એ રીતે જે રત્નત્રય ખરેખર તો જે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને હોય, મુનિ મહાત્માને હોય, અરિહંત ભગવાનને હોય કે સિદ્ધ ભગવાનને હોય, એમાં તો કોઈ ફેર હોતો નથી. તો ક્ષાયક સમિક સમ્યક દર્શનમાં કિંચિત ફેર કહી શકાય છે. તો આજે આચાર્ય ઉપાધ્યાય સાધુ પરમેશ્વરી ભગવાન છે તો એ લોકો રત્નત્રયની અપેક્ષાએ જોવામાં આવે તો ઉપચારથી એમાં કારણ કાર્યનો ભેદ કહીએ, પણ નિશ્ચયથી વાસ્તવિક રીતે જોઈએ તો એમાં કારણ, કેમ કે રત્નત્રય તો રત્નત્રય જ હોય છે. પછી બીજી બાબત કે એમાં પ્રત્યક્ષ પરોક્ષનો તો ભેદ છે ને. તો જો આજે પ્રત્યક્ષ અને પરોક્ષ છે એ માત્ર જ્ઞાનની અપેક્ષાએ છે, વેદનની અપેક્ષાએ, અનુભૂતિની અપેક્ષાએ પ્રત્યક્ષ પરોક્ષનો ભેદ હોતો નથી. તો જેવી રીતે સિદ્ધ ભગવાન પોતાના શુદ્ધાત્માનું સ્વસંવેદન કરે છે, એવી રીતે આચાર્ય ઉપાધ્યાય સાધુ પણ પોતાના શુદ્ધાત્માનું વેદન કરે છે, સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા પણ કરે છે. તો વેદનની અપેક્ષાએ જોઈએ, વેદન તો હંમેશા પ્રત્યક્ષ જ હોય છે, એ પરોક્ષ હોતો જ નથી. અત્યારે આપણે રાગ દ્વેષનું વેદન કરીએ છીએ તો રાગ એ આપણને પ્રત્યક્ષ છે. હવે વિતરાગતા પ્રગટ કરીએ તો વિતરાગતાનું વેદન પણ પ્રત્યક્ષ છે. અત્યારે આપણે દુઃખ છે તો દુઃખ પણ આપણને પ્રત્યક્ષ છે. દુઃખને બદલે આપણે અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ કરીએ તો અતિન્દ્રિય સુખ પણ પ્રત્યક્ષ છે. તો એ જ્ઞાન ભલે કેવળ જ્ઞાનને બધું પરજ્ઞેયની અપેક્ષા એ પ્રત્યક્ષ પરોક્ષનો ભેદ છે, પણ સ્વજ્ઞેયનું સ્વસંવેદન છે એની અપેક્ષાએ કોઈ પ્રત્યક્ષ પરોક્ષનો ભેદ નથી. એટલે એ રીતનો પણ ભેદ નથી. તો અવયવી અને અવયવી અથવા તો અંશી અને અંશ એ રીતે તો એમાં ભેદ છે ને, એટલે તો કે એ રીતે પણ આ ભેદ નથી. તો જે અંશી અથવા અને અંશ અથવા તો અવયવ અને અવયવી, તો પણ જેમ અગ્નિનો મોટો ભડકો હોય, મોટો હોળી ભટકાયો હોય અને એક નાનો તણખો હોય, પણ અગ્નિ તો અગ્નિ જ છે. અગ્નિનો મોટો સૂર્ય હોય કે દીપક હોય, પ્રકાશ તો પ્રકાશ જ છે. તો અગ્નિ અગ્નિનું જ કામ કરે છે. જો મોટો અગ્નિ પણ બાળવાનું કામ કરે, નાનો અગ્નિ પણ બાળ, ભલે એક નાનકડો અગ્નિનો કણ હોય મોટા ગોડાઉનના ગોડાઉનને બાળી નાખે. એટલે કર્મની નિદ્રા કરવામાં, એ ગુણોની પ્રગટતા કરવામાં, તો એ રત્નત્રય સમાન છે. એટલે જે આમાં અંશી છે અને આમાં અંશ છે, તો અંશી અંશી નો ભેદ વ્યવહારથી છે પણ નિશ્ચયથી તો નથી. કેમ કે જે સિદ્ધ ભગવાન નું રત્નત્રય મોક્ષનું કારણ છે, કર્મની નિદ્રા કરાવે છે, એ જ આચાર્ય ઉપાધ્યાય સાધુનું રત્નત્રય કર્મની નિદ્રા કારણ કરાવે છે, મોક્ષ માર્ગમાં આગળ વધારે છે. એટલે એ રીતે પણ એનો ભેદ નથી. તો આ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ રીતે પણ દેવતુલ્ય છે, દેવની નજીક છે, એ દેવત્વ દશાને પરિપૂર્ણ પ્રગટ કરનારા છે. આંશિક રીતે તો એને દેવત્વ પ્રગટ કરેલું જ છે, તો એટલા માટે એને પણ દેવ કહેવામાં આવે છે. હવે વાત રહી જીનવાણી, જીન મંદિર, જે તો આ જીનવાણી, જીન મંદિર, જીન પ્રતિમા, જીન ધર્મ, હવે આ તો જળ અચેતન બાબતો છે, એને દેવ કેમ કહેવાય? એ અહીંયા તો આ પંચ પરમેષ્ઠી તો ઠીક છે, એ તો ચેતન બાબતો છે, એને તો પોતાની શુદ્ધિ પ્રગટ કરી છે, શુદ્ધિની વૃદ્ધિ કરી છે, પોતે મોક્ષ પ્રાપ્ત મહાત્મા છે અથવા તો મોક્ષ માર્ગી મહાત્મા છે. પણ આ જે જીનવાણી છે એ તો જળ છે, દિવ્ય ધ્વનિ છે, તો આ જીનવાણી છે એ પણ એક દેવ છે. તો જીનવાણી દેવ કેવી રીતે છે? તો આ જે જીનવાણી છે એ જીનેન્દ્ર ભગવાનનું પ્રતિનિધિત્વ કરે છે. સ્યાદ વાદ મય તેરી વાણી શુભ નય કે ઝરને ઝરતે હે, ઉસ પાવન નૌકા પર લાખો પ્રાણી ભવ વારિધિ તીરતે હે. આ જીન સૂત્ર સમકિત હેતુ છે, સૂત્ર જ્ઞાતા પુરુષ છે, તે જાણ અંતર હેતુ દ્રગ મોહ ક્ષયાદિક જૈન. આ સમનુકત્વનું મોટામાં મોટું કારણ હોય તો આ જીનવાણી છે. આ ભગવાનની વાણી દેશના લબ્ધિનો તો એક નિયમ જ છે કે એ દેશના વગર તો કોઈ આત્માની પ્રાપ્તિ કરી શકે નહીં. અત્યારના કાળમાં આપણા માટે જીનવાણી જ એક દેવશાસ્ત્ર અને ગુરુ ત્રણ આપણા માટે અવલંબન છે. આપણે માર્ગ ભૂલેલા છીએ, સંસારમાં રખડતા છીએ, તો આપણને કોઈ માર્ગદર્શક પથ પ્રદર્શકની જરૂર પડે, તો એ અત્યારે તો આ જીનવાણી જ છે આપણા માટે. આત્માદી અસ્તિત્વના જીહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. આ ગુરુદેવ અત્યારે હયાત નથી, પણ આ ગુરુદેવની વાણી એ ગુરુદેવ જ છે. આ કુનકુંદાચાર્ય દેવના શાસ્ત્ર એ કુનકુંદાચાર્ય દેવ જ છે. તો આ જીનેન્દ્ર ભગવાનની જે વાણી છે એ પોતે જ જીનદેવ છે. એટલે એ જીનવાણીમાં પણ એવું દેવત્વપણું છે, એટલે એને પણ દેવ કહેવામાં આવે છે. આ જીનવાણી છે એ જીનવાણી જે છે એ મૂળ તો ભગવાનની ઓમ ધ્વનિ કહેવાય, પણ ઓમ ધ્વનિ અત્યારે તો ઉપલબ્ધ નથી, વિદેહ ક્ષેત્રમાં છે, આપણા ક્ષેત્રમાં નથી. પણ એના આધારે ગણધર ભગવાન બારંગની રચના કરે, એ બારંગની રચના પણ અત્યારે વિચ્છેદ પામી ગઈ છે. એના આધારે ગણધરના શિષ્ય પ્રશિષ્યો અંગ બાહ્યની રચના કરે, 14 પ્રકારના અંગ બાહ્ય હોય, એ પણ અત્યારે વિચ્છેદ પામી ગયા છે. પણ અંગ અને અંગ બાહ્યના આધારે જે થોડું ઘણું જ્ઞાન હતું એનાથી આચાર્યોએ જે રચના કરી છે એ આપણું જીનાગમ ચાર વિભાગમાં વિભક્ત છે, એને ચાર અનિયોગ કહેવાય છે. તો એ ચાર અનિયોગ આપણી પાસે અત્યારે છે, એ આપણી જીનવાણી છે. પ્રથમાનિયોગ, ચરણાનિયોગ, દ્રવ્યાનિયોગ અને કર્ણાનિયોગ. તો આ જીનવાણી છે એ જીનવાણી જીનેન્દ્ર ભગવાનનું જ પ્રતિનિધિત્વ કરે છે. એ જીનેન્દ્ર ભગવાન સાક્ષાત જીનેન્દ્ર સમાન જ જીનવાણી છે. આ ગુરુદેવની વાણી એ ગુરુદેવ જ છે. ગુરુદેવ હતા તો પણ આપણને એ કઈ રીતે ઉપકારી થતા હતા? એની વાણીથી જ આપણને ઉપકારી થતા હતા. તો અત્યારે ગુરુદેવની વાણી આપણી પાસે ઉપલબ્ધ છે, તો એ ગુરુદેવ જ છે. તો એવી રીતે આ જીનવાણી પણ એ છે. હવે જીન મંદિર, તો આ જીન મંદિર આપણે છે, તો એ જીન મંદિર કેમ દેવ કહેવાય? જીન મંદિર તો આ ચૂન માટી પથ્થર ચૂનાનું બનેલું છે, એને ખરેખર તો જીન મંદિર છે ને એ નવે દેવતા એમાં આવી જાય છે. નવે દેવતાનો નિવાસ જીન મંદિરમાં છે. પાંચ પરમેષ્ઠી ભગવાન, જીનવાણી, જીન મંદિર પોતે જ છે, જીન પ્રતિમા ને જીન ધર્મ. આ નવે દેવતા આ જીન મંદિરમાં સમાય જાય છે. એ જેમ કોઈ દેહમાં આત્મા રહેતો હોય તો એ દેહને પણ પૂજ્ય કહેવાય છે. અરિયંત ભગવાન છે, અરિયંત ભગવાનની આપણે સ્તુતિ કરીએ છીએ, એની પૂજા કરીએ છીએ, તો એના દેહના મારફત જ કરીએ છીએ. કાંતિ વસ્ન પયંતિ એ દસ દિશો ધામનો નિરોધંતિ એ ધામો દામ મહસ્વિના જનમણો મુસ્રંતિ રૂપેણ એ દિવે ન ધ્વનિનમ સુખમ શ્રવણયો સાક્ષાક્ષરંતો મૃતા વંદ્યા તે અષ્ટ સહસ્ત્ર લક્ષણ ધરા તીર્થે સ્વરાસુરય. તો આપણે આ ભગવાનની જે સ્તુતિ કરી શકે, ભગવાન તમારા શરીરનું તેજ, લાખો કરોડો સૂર્યના તેજ, ભક્તા મારો ખચિતતા જ મણી, ભગવાનના નખના અંગૂઠાની પણ એટલી પ્રભાવ છે કે એનાથી દેવના મુગટના મણી ચમકે છે. તો આ ભગવાનની આપણે સ્તુતિ જે કરીએ છીએ એના શરીર વડે જ કરીએ છીએ. આત્મા તો આપણને દેખાતો નથી, અનંત ચતુશ્રીની તો કઈ ખબર પડતી નથી. તો એ દેહ દેવરમાં બિરાજમાન જે સુધાત્મા છે, તો અરિયંત ભગવાન એ અરિયંત ભગવાનની સ્તુતિ, અરિયંત ભગવાનના દેવ, એટલે અરિયંત ભગવાનનો દેવ દેવ દેહ છે એ પણ અરિયંત જ છે. જે સ્ફટિકનો એના 34 સતીસયોગ છે, નિર્મળ પરમ અવતારિક શરીર છે, એના અષ્ટ પ્રાતિહાર્ય છે, સમોસરણ છે, એ સમોસરણ મેં નાથ બિરાજે. તો એ પૂજામાં જ આપણે આવ્યું હતું અત્યારે કે ગંધકુટી મેં નાથ બિરાજે અરહંત દેવ સાકાર જીન પ્રતિમા અરહંતો કી નાસાગ્ર દ્રષ્ટિ નિજ ધ્યાનમય જીન મંદિર જીન સમોસરણ સમ ઇસકી મહિમા અપરંપાર ગંધકુટી મેં નાથ બિરાજે એ અરહંત દેવ સાકાર. તો જીન મંદિર જીન સમોસરણ સમાન છે, અને એની અંદર જે ભગવાન બિરાજે છે આપણે સમોસરણની પણ પૂજા કરીએ છીએ. એ સમોસરણની પૂજા નથી, એમાં ભગવાનની પૂજા છે. 64 રુધિરની પૂજા કરીએ છીએ, એ 64 રુધિરની પૂજા નથી, 64 રુધિરધારક ઋષિ મુનિઓની પૂજા છે. આપણે ષોડશ કારણ ભાવનાની પૂજા કરીએ છીએ, ષોડશ કારણ ભાવનાની પૂજા નથી, એ ભાવનાર તીર્થંકરની પૂજા છે. તો આ જીન મંદિર એ જીન દેવનું સ્થાન છે, એનું જ નિવાસ સ્થાન છે. તો આ જીન મંદિર પણ એ રીતે પૂજ્ય છે, અને પૂજ્ય હોવાથી જીન મંદિર પણ એક દેવ છે. હવે આ જીન પ્રતિમા, જો આપણા ગુરુદેવ તો એમ કહેતા હોય છે કે આ જીન મંદિર વગરનું કોઈ ગામ હોય ને એ તો સ્મશાન સમાન છે. એ ગુરુદેવને કોઈ પૂછ્યું કે ભાઈ અમારે તો અમે મંદિર તો બહુ દૂર છે, તો અમે શું કરીએ? બીજા ગમે એ મંદિરે દર્શન કરીએ, બધા મહાવીર ભગવાન જ કહેવાય. તો ગુરુદેવ કે ના, એ વિતરાગી ભગવાન જ હોવા જોઈએ, અને એ ન હોય તો મંદિર ઉભો કરો, અથવા તો તમે એમ કે ભાઈ તમે નોકરી આવી છે, તમારા સંજોગો આવા છે એટલે છૂટછાટ, એમ નહીં. આપણે નિત્ય દેવ દર્શન તો આપણો એક નિયમ જ છે. આપણા 6 આવશ્યકમાં સૌથી પહેલું આ આવશ્યક દેવ પૂજા છે, જે શ્રાવકના 8 મૂળ ગુણ છે, એમાં પહેલો મૂળ ગુણ નિત્ય દેવ દર્શન હોય છે. તો આ ભગવાન છે, આ જીન મંદિર એ જીન મંદિર એક યુનિવર્સિટી છે. ગુરુદેવ એમ પણ કહેતા હોય છે કે એક યુનિવર્સિટી છે. બહારની યુનિવર્સિટી વિદ્યાપીઠમાં આપણે ભણીએ તો આપણને BA MA એવી પદવી મળે, એનાથી આપણે નોકરી મળે, છોકરી મળે, પણ આ એક યુનિવર્સિટી એવી છે કે જેમાં સમ્યક દર્શનની ડિગ્રી મળે અને મોક્ષની પદવી મળે, એવી આ જીન મંદિર એક યુનિવર્સિટી છે. તો આ જીન મંદિર પણ એ દેવ છે. આ જીન પ્રતિમા તો સાક્ષાત જીન સમાન જ છે. જીન પ્રતિમા જીન સારખી નમે બનારસી તાહી ઝાકી ભક્તિ પ્રસાદ તો કિનો ગ્રંથ નિવાહી જીન પ્રતિમા જન દોષ નિકંદે બનારસી શિષ કરવંદે. તો આ જીન પ્રતિમા છે એ સાક્ષી, કેમ કે એમાં મંત્ર સંસ્કાર વિધિ વિધાન એ પ્રતિષ્ઠિત પ્રતિમા છે. તો એ સાક્ષાત જીનેન્દ્ર ભગવાન તુલ્ય જ છે. જે अब कहत बनारसी अल्पस भव स्थिति ताकि जो ही जिन प्रतिमा जिन प्रमाणे जिन सारी जे जिनेन्द्र भगवान की प्रतिमा साक्षात जिन जिनेन्द्र भगवान जोई सके छे एना अल्प भव स्थिति होय छे। तमे ए पत्थर ना प्रतिमा नथी धातु ना प्रतिमा नथी साक्षात जिनेन्द्र भगवान छे ए जिनेन्द्र भगवान ने एमां कोई फेर नथी एमां एनो ई रीते निक्षेप कर्यो छे एक एवो निक्षेप हो स्थापना निक्षेप छे। जो आपणे शांति यज्ञ करीए छे प्रतिष्ठा वक्ते तो एमां शुं करीए छे त्रण यज्ञ कुंड बनाव्या। हवे आपणे गुरुदेव ना पाड्या एटले यज्ञ नथी प्रगटावता दीवो प्रगटावीए छे पण एमां त्रण कुंड करीए छे। एक त्रण वलय होय छे के एक चौरस पछी वर्तुळाकार अने त्रिकोणाकार तेवा त्रण कुंड होय छे ने એ તીર્થંકર કુંડ એને અગ્નિકુમારના દેવતા દ્વારા એમાં અગ્નિની સ્થાપના કરવામાં આવે છે આવાની અગ્નિ કહેવાય છે। ઈ આવાની અગ્નિ છે એ તીર્થંકર ભગવાનનું પ્રતિનિધિત્વ કરે છે। અગ્નિની પૂજા નથી કરતા આપણે તીર્થંકરની પૂજા કરીએ છીએ। આજે વર્તુળાકાર કુંડ હોય છે એને ગણધર વલય કહેવાય છે ગણધર કુંડ કહેવાય છે। એ જે ગ્રાહ્ય પ્રત્યે અગ્નિ કહેવાય છે તો ઈ ગ્રાહ્ય પ્રત્યે અગ્નિની પૂજા નથી કરતા આપણે અગ્નિ કુમારદેવ દ્વારા જે અગ્નિ પ્રગટાવવામાં આવે છે મંત્ર સંસ્કાર વડે તો ઈ અગ્નિની પૂજા નથી ગણધર ભગવાનની પૂજા છે। એ ત્રિકોણાકાર કુંડ હોય છે તો એની અંદર એ સામાન્ય કેવડીનો કુંડ છે તો એને દક્ષિણ અગ્નિ કહેવામાં આવે છે। તો ઈ આપણે દક્ષિણ અગ્નિની પૂજા નથી કરતા એ આપણે કેવડી ભગવાનની પૂજા કરીએ છીએ। તો એક અગ્નિની છે એ અગ્નિની અંદર પણ આપણે એક દેવતાનો આરોપ કરીએ છીએ તો એટલે એ અગ્નિ પણ પૂજ્ય બની જાય એ અગ્નિ સાક્ષાત દેવ સમાન બની જાય છે। આ સૂર્યને પણ દેવ કહેવાય છે સૂર્ય દેવ નથી સૂર્યની અંદર શાશ્વત જીન પ્રતિમા બિરાજમાન છે તો એ સૂર્યની અંદર શાશ્વત જીનેન્દ્ર ભગવાન બિરાજે શાશ્વત જીન પ્રતિમા બિરાજમાન છે એટલે સૂર્યને પણ દેવ કહેવાય છે એટલે સૂર્યની પણ પૂજા કરવામાં આવે છે। તો એ સૂર્યની પૂજા નથી પણ એની અંદર બિરાજમાન શાશ્વત જીન પ્રતિમાની પૂજા છે અને એ શાશ્વત જીન પ્રતિમા એ સાક્ષાત જીનેન્દ્ર સમાન જ છે। તો આ જીન પ્રતિમા જીન સારખી એ જીનેન્દ્ર ભગવાનના પ્રતિમા છે એ પ્રપસંતી જીનમ ભક્ત્યા સ્તુયંતી પૂજ્યતી છે તે દ્રશ્યાજ પૂજ્યા ચ સ્તુત્યા ચ ત્રિભુવન થયે જે ભગવાનના દર્શન કરે છે પૂજન કરે છે સ્તુતિ કરે છે એ પોતે જ ભગવાન જેવો દર્શનીય થઈ જાય છે સ્તુત્ય થઈ જાય છે પૂજ્ય થાય છે। એ જીનેન્દ્ર ન પૂજ્યંતી સ્તુયંતી ન એ જીનેન્દ્ર ન પ્રપસ્યંતી પૂજ્યંતી સ્તુવંતી ન નિષ્ફલમ જીવન જીવિતા તેસામ તેસા ધીક ચગ્રહસ્તાસમ જે ભગવાનને દર્શન નથી કરી શકતો પૂજા નથી કરતો સ્તુતિ નથી કરતો તો એનું એનું જીવન નિષ્ફળ છે એના ગ્રહસ્થાશ્રમને ધિક્કાર છે। તો એ આજે જીન ધર્મ પ્રતિમા અને આ જીન ધર્મ તો આ જીન ધર્મ છે જો આ જીન ધર્મ કોણ છે જો ગુરુદેવ આપણને એમ કહે છે કે આ જીન ધર્મ છે એ કોઈ વેશ નથી એ કોઈ વારો નથી એ કોઈ સંપ્રદાય નથી એ વસ્તુનું સ્વરૂપ છે આત્માનું સ્વરૂપ છે આત્માની પવિત્ર આત્માનું દર્શન છે આત્માની પવિત્રતા વિતરાગતા છે આત્માનું સ્વરૂપ એ ધર્મ છે। ધ્રુવ ધારયતિ ધર્મ આપણે વત્થુ સાહવ ધર્મ રત્નત્રય ધર્મ દસ લક્ષણ રૂપે ધર્મ ઇષ્ટ સ્થાને ધતિ ઇતિ ધર્મ એ તો એમ ધર્મને ઘણી રે જીવ રક્ષા ધર્મ તો એમ જે ધર્મની દસ વ્યાખ્યાઓ છે એ બધી વિતરાગતાને પવિત્રતાને રત્નત્રયને બતાવનારી છે અને રત્નત્રય પૂજ્ય છે એટલે આજે જીન ધર્મ છે એ પણ એ જીન ધર્મ છે આત્માની શુદ્ધ પરિણતિ છે એ જીનેન્દ્ર ભગવાનનો ધર્મ છે એ જ સાચો ધર્મ છે। ધર્મ વાળીએ ન નીપજે ધર્મ હાટે ન વેચાય ધર્મ વિવેકે નીપજે જો કરીએ તો થાય જાચે સુરત દેવ સુખ ચિંતા ચિંતત રેન બિન જાચે બિન ચિંતવે ધર્મ સકલ સુખ દેન આપણને બધું સુખ શાંતિ દેનાર હોય તો આપણો ધર્મ છે અને ધર્મ એ કોઈ બહારમાં નથી ધર્મ આત્માની પરિણતિ છે, શુદ્ધ પરિણતિ, વિતરાગ દશા, રત્નત્રય. ચારિત્ર છે તે ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે, ને સામ્ય જીવનનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. તો એ વિતરાગતા ચારિત્ર એ જ આપણો ધર્મ છે. તો એ ધર્મ છે એટલે એ પણ એ જ આત્માની પરિણતિ શુદ્ધતાનો જ બતાવ નિર્દેશ કરનારો, શુદ્ધતાનું જ સ્વરૂપ હોવાથી એ પણ એક પૂજ્ય છે. તો અરિહંત આ પાંચ પરમેશ્વરી ભગવાન, જીન વાણી, જીન મંદિર એ પણ આપણું પૂજ્ય છે. એ હવે એક નવ દેવતાનું એક સામાન્ય સ્વરૂપ. આપણે આજનો ટાઈમ તો પૂરો થઈ ગયો છે, આપણે કાલે ત્યાં ચલાવશું વધારે, બરાબર? આપણે ઓલા આપણે ત્યાં કાલે ચલાવ, થોડુંક આ શું છે એક કલાકનો વિષય છે, મેં થોડુંક ઝડપથી ચલાવ્યું, પણ હવે આપણે કાલે પૂરું કરશું, બરાબર?